અંત્યોકની મંડળી અને કદાચ એની સાથે આપણી મંડળી સરખામણી પણ કરી શકાય. એટલા માટે થોડો સમય એ પ્રભુના વચનમાંથી આપણે જોવા માંગીએ છીએ. એ તો અંત્યોકની મંડળી અને આપણી મંડળી. હમણાં જે શાસ્ત્ર વાંચન હેરિસે વાંચ્યો પ્રયોજના કૃત્ય તેનો 11મો અધ્યાય અને 19મી કલમથી 33મી કલમ સુધીનો, અને ત્યાર પછી થોડીક વાતો આપણને 13મો અધ્યાય અને 1-3 કલમમાં પણ જોવા મળે છે. અને બંને અધ્યાયોમાં જે શાસ્ત્ર વાંચન કરવામાં આવ્યું તેમાં આ શબ્દ અંત્યોક શબ્દ આપણને વારે ઘડીએ વાંચવાનું મળે છે. અંત્યોક જે નામ છે તે અંત્યોસના નામ પરથી અંત્યોક પડ્યું હતું, અને રોમનના જમાનામાં એ 3જા નંબરનું શહેર ગણાતું હતું, અને ધર્મ પિતૃ ખ્રિસ્તોસ્થમની એ જન્મભૂમિ હતી. હવે આપણે ફિલાડેલ્ફિયામાં ગુજરાતી ક્રિશ્ચન ચર્ચ તરીકે ફેલોશિપ તરીકે મળીએ છીએ. ફિલાડેલ્ફિયાના નામનો અર્થ થાય છે બ્રધરલી લવ, અને ભાઈચારાનો જે પ્રેમ છે એ આ ફિલાડેલ્ફિયાનો અર્થ થાય છે. હું માનું છું ત્યાં સુધી કે અમેરિકામાં 4થા નંબરનું શહેર છે, અને આ શહેરમાંથી પ્રભુએ કેટલાય સેવકો અને સંતો ઊભા કરેલા છે. તમને ખબર હશે કે પહેલાં વોશિંગ્ટન ડીસી જ્યારે કેપિટલ નહોતું ત્યારે ફિલાડેલ્ફિયા તે રાજધાની હતું, અમેરિકાની કેપિટલ હતું, અને સ્વતંત્રતાની ચળવળની શરૂઆત પણ અહીંથી થઈ હતી. અને તમે કદાચ લિબર્ટી બેલની મુલાકાત લીધી હશે, આજે એ પણ એની સાક્ષી પૂરે છે. હવે અંત્યોક સંબંધી હું ટૂંકાણમાં 5 બાબત તમને જણાવવા માંગુ છું. અંત્યોકની જે મંડળી હતી તેના સંબંધી, તો પહેલી બાબત આપણને એ શીખવાની મળે છે પ્રભુના વચનમાંથી, એ તો એ છે કે શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય. લોકોએ તેમનું જીવન જોયું, તેમની વર્તણૂક જોઈ, પ્રભુને માટે અને સુવાર્તાને માટે તેમની ધગશ જોઈ, અને ત્યાર પછી લોકોએ તેમને આ નામ આપ્યું ખ્રિસ્તી, એટલે ખ્રિસ્તને અનુસરનારા, પ્રભુ ઈસુની પાછળ ચાલનારા લોકો. આપણે જોઈએ છીએ માથીની સુવાર્તાના 4થા અધ્યાયમાં 19મી કલમમાં કે ગાલિલના સમુદ્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે અને શિષ્યોને કોલ આપે છે, તેડું આપે છે, અને એ લોકો તો માછલી પકડતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કહ્યું કે મારી પાછળ આવો અને હું તમને માણસોને પકડનારા કહીશ. આપણી મંદિરમાંથી કેટલાક જુવાનો હમણાં માછલીઓ પકડવા ગયા હતા, એમાં મારો દીકરો પણ હતો રોની. હું મારા વાઈફને એવું કહેતો હતો કે માછલી તો પકડે છે પણ માણસોને પકડનાર ક્યારે થશે. પ્રભુએ તેમને તેવું આપ્યું અને કહું કે મારી પાછળ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આવવું કે ચાલવું એટલે શું, એ જો પ્રશ્ન થાય તો એનો જવાબ આપણને લૂકની સુવાર્તામાંથી મળે છે. જો તમે લૂકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મી કલમ હેરિસભાઈ વાંચો.
સગડાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વ્રત સમુચકીને મારી પાછળ ચાલવું.
અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ એમની પાછળ ચાલવા માટે 3 બાબતો સીધે સીધી જણાવે છે, અને કહે છે તેને સગડાને કહ્યું કે અમુક લોકોના ગ્રુપને જ નહીં પણ બધાને માટે આ વાત લાગુ પડે છે. અને આ 3 બાબત ત્યાં છે. પહેલી બાબત પોતાનો નકાર કરવો, બીજી બાબત પોતાનો વધસ્થ મૂચકવો, ત્રીજી બાબત સ્વેચ્છાથી પ્રભુની પાછળ ચાલવું. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો, એટલે જો તમારી ઈચ્છા હોય તો. પ્રભુ કોઈની ઉપર ફોર્સ કરતા નથી, પણ તમારી વિલિંગનેસ જુએ છે કે તમે જો આવવા માંગો છો દેન યુ કમ, જો ચાહે તો. આપણે જોઈએ છે કુટુંબોમાં, મંડળીઓમાં, સમાજમાં 3 વ્યક્તિઓ રાજ કરે છે, એ છે મી, માયસેલ્ફ એન્ડ માય, હું પણ.
પોતા પણ મારું છે,
માય બેંક એકાઉન્ટ, માય કાર, માય હાઉસ, એવરીથિંગ ઇઝ માય.
આપણું જે સેન્ટ્રલ આઈડિયા શું છે, સેલ્ફ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જ આગળ હું કહી દઉં કે એનો નકાર કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિઓ કામ કરતી હોય અને બીજી કોઈ વ્યક્તિ એની ક્રેડિટ લે, એવું પણ આપણે જોઈએ છે. ગુજરાતીમાં એક ફ્રેઝ છે, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા. સકટનો ભારજન સ્વાનતા. સકટ એટલે બળદ, એ બોલો બળદ ગાડું ચલાવતો હોય અને બધો ભાર એ બળદો ખેંચતા, એની નીચે કૂતરું ચાલે છે અને એવું સમજે છે કે આ બધું ભાર ખેંચે. સકટનો ભારજન સ્વાનતા. ઘણી બધી કુટુંબોમાં, મંડળીઓમાં, જગ્યાઓમાં આપણે આ જોઈએ છે. કોણ કામ કરે, કોણ મહેનત કરે, કોણ ભારું છે અને કોણ ક્રેડિટ. પોતાનો નકાર કરવો એ પહેલી કન્ડિશન છે. બીજી બાબત, પોતાનો વધસ્થ ઊંચકવો. ભલો બાઇબલમાં કોઈ પણ જગ્યાએ વધસ્થંભને લટકાવવાની વાત કરી નથી, પણ ઊંચકવાની વાત કરી છે. વધસ્તંભે લટકાવવું જોઈએ, એટલે કે હું પણામાં પોતાપણામાં મરી જવું જોઈએ. જો તમે ગલાતિયાનો પત્ર બીજો અધ્યાય 20મી કલમ જોશો, એમાં પાઉલ પ્રેરિત પોતાની સાક્ષી આપે છે અને એમ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જીડાવ, આઈ એમ ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ, નેવર ધ લેસ આઈ લીવ, યટ નોટ આઈ બટ ક્રાઇસ્ટ લિવેથ ઇન મી, ઇન ધ લાઈફ વિચ નાઉ આઈ લાઈવ ઇન ધ ફ્લેશ આઈ લીવ બાય ધ સન ઓફ ગોડ, હી લવડ મી એન્ડ હી ગેવ હિમસેલ્ફ ફોર મી. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જીડાવ, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે, અને દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. આ જે સેલ્ફ ડાઈંગની જે વાત છે તે બહુ સરસ રીતે પાઉલ પ્રેરિત ગલાતિયાના પત્રમાં આપણને જણાવે છે. આપણે ઊંધું કર્યું છે, જે સહેલું છે તેને આપણે પકડી લીધું છે. આપણે વધસ્તંભે ચડાવવું જોઈએ કે લટકાવવું જોઈએ, એને બદલે આપણે વધસ્તંભને લટકાવી દીધો છે. ક્યાં આગળ? આપણા ઘરોમાં, આપણી ગાડીઓમાં, આપણા હારમાં, આપણા એરિંગમાં, કબર ઉપર, કફન ઉપર વધસ્તંભને આપણે લટકાવીએ છીએ. ઘણી વાર ટીવીમાં, સમાચારોમાં જે લોકોને ખૂન કર્યું હોય, વ્યભિચાર કર્યો હોય, બળાત્કાર કર્યો હોય, એમને પોલીસ પકડીને લઈ જતી હોય, એવું આપણને સીન જોવા મળે છે. તમે જોયું છે એમના ગળામાં વધસ્તંભ લટકતો છે. હવે મંડળીના બિશપ હોય, આગેવાન હોય, પાસ્ટર હોય, એમના ગળામાં વધસ્તંભ લટકતો. એટલે જે વર્લ્ડ છે, જગત છે, તે કન્ફ્યુઝ થઈ ગયું છે કે ભાઈ ખરા ખ્રિસ્તી કોણ, હુ ઇઝ ટ્રુ ક્રિશ્ચિયન. વધસ્તંભને લટકાવવાનું નથી, પણ વધસ્તંભે આપણે લટકાઈ જવાનું છે. ઓકે, વધસ્તંભ ઊંચકવો એટલે શું? દુઃખો, સતાવણી, મહેણા, અપમાન, નિંદા, આ બધું સહન કરો. અને પ્રભુ ઈશ્વરની કન્ડિશન શું કહે છે? દુઃખની સુવાતમાં બહુ જ સ્પષ્ટપણે કહું, દરરોજ સ્વેચ્છાથી, રાજી ખુશીથી પ્રભુ એની પાછળ ચાલવા માટે આપણને કોલ આપે છે. સંગ્રહમાં એક ગીત છે 251, એમાં સંત સ્ટીફન વાત કરતા કહે છે કે તેમના પગલામાં હું ચાલું, મને મળશે શું? ઘણી સંકટ, ઘણી મહેનત ને આસ ભલ વધસ્તંભનો માર્ગ, કાંટાનો માર્ગ છે, દુઃખનો માર્ગ છે, સહન કરવાનો માર્ગ છે. અને એમાં ખ્રિસ્તી લોકો તરીકે, વિશ્વાસી તરીકે પ્રભુ મને અને તમને કોલ આપે છે, ટેવ આપે છે દરરોજ. ફક્ત ગુડ ફ્રાઈડે જ નહીં, એ દુઃખ સંસપ્તાની મિટિંગોમાં જ નહીં, પણ દરરોજ આ વધસ્તંભને આપણે ચકવાનું છે. અંત્યોકની મંડળીના લોકો આ કરતા હતા, અને લોકો એમને કહું કે આ ખ્રિસ્તીઓ છે, શિષ્યો. પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય. બીજી બાબત આપણે જોઈએ છે 13મો અધ્યાયની પહેલી કલમમાં, હમણાં જ વાંચ્યું કે અંત્યોકમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો પણ હતા. તમે જોશો તેનું લિસ્ટ ત્યાં આપ્યું છે, નામો પણ આપ્યા છે, કોણ કોણ હતું એના નામ 13મો અધ્યાયની પહેલી કલમમાં આપણને જોવા મળે છે. એટલે આ જે મંડળી હતી તે ફક્ત સાંભળનારી જ મંડળી નહીં, પણ ઉપદેશ કરનાર મંડળી હતી, પવિત્ર શાસ્ત્રોનો અભ્યાસ કરનાર મંડળી હતી, બીજાઓને શીખવનાર મંડળી હતી. આ મંડળી તે દર્શનવાહી હતી, વિઝન હતું એની પાસે, આ મંડળી પાસે બહુ જ હતો. અને એ મંડળીમાં પ્રભુએ આ બધા સેવકોને મૂકેલા હતા. તમે જુઓ છો કે આપણી મંડળીમાં પણ પ્રભુએ કેટલાક લોકોને ખાસ સેવાઓ સોંપી છે. હેન્ડ્રુસભાઈ, દિનકરભાઈ, હેરિસભાઈ, સિલવાન્સભાઈ, સિમ્મી કોઈપુરા, ભૂતકાળમાં જસુભાઈ, લ્યુથરકા, આ બધાએ પણ આ સેવાઓ કરેલી છે. મારો પણ કોઈક વાર વારો આવે છે. સો પ્રભુએ આ બધા માણસોને, સેવકોને, ઉપદેશકોને, પ્રબોધકોને આ મંડળીમાં મૂકેલા છે. આપણે આ જવાબદારી સ્વીકારી છે, સારી વાત છે, પણ સાથે સાથે એક ચેતવણી પણ છે. ને એટલા માટે હું મારા આ મિત્રો જેમના મેં નામ લીધા તેમને ખાસ કહેવા માંગુ છું. ભાઈ બહેનો લખ્યું છે કે તમારામાં ઘણા ઉપદેશકો ન થાઓ. કેમ? કારણ કે આપણે ઉપદેશકોને તો ભારે સજા થશે. જે લોકો દેહોડમાં આવતા નથી એમને નહીં, પ્રાર્થના કરતા નથી એમને નહીં, દાન નથી આપતા એમને નહીં, પણ જે લોકો ઉલપીઠ પર ઉભા રહીને ઉપદેશ કરે છે, બીજાઓને શીખવે છે, તેમના માટે યાકૂબના પત્રમાં 3જો અધ્યાયની પહેલી કલમમાં આ વાત લખી છે. કારણ કે આપણે ભૂલો કરીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે કહીએ છીએ, પણ આપણે પોતે કરતા નથી. રૂમિયોનો પત્ર 2જો અધ્યાય 21 અને 22 કલમ, હેરિસભાઈ વાંચશો? 21 અને 22.
ત્યારે હે બીજાને શીખવનાર, જો તું પોતાને શીખવતો નથી, ચોરી ન કરવી એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે? જે વિચાર ન કરો એવું કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું દેવળોને જુએ છે?
ભલો, આ બહુ મોટી ચેતવણી અમારા જેવા લોકો માટે છે. બાઇબલ કહે છે કે જેઓ બોધ કરે છે તેમણે દેવના વચન પ્રમાણે બોધ કરવો. તમારો મુખ્ય આધાર, તમારો જે બેઝ છે તે પ્રભુનું વચન હોવું જોઈએ. પિત્તરના પત્રમાં એ વાત લખી છે, 4 અધ્યાય 11મી કલમમાં. કોરિન્થના પત્રમાં પાઉલ પ્રેરિત એ જણાવે છે કે જ્યારે હું તમારી પાસે આવ્યો અને જ્યારે મેં સાક્ષી આપી ત્યારે મારો બોધનો આધાર તે માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ પવિત્ર આત્માના સામર્થ્ય પર હતો. જો તમે 1 કોરિન્થી 2જો અધ્યાય 4મી કલમ, મારી વાતનો તો તમારા બોધનો
આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો.
હા, પાવર પ્રેરિત અમારા જેવી વ્યક્તિઓને ખાસ જણાવે છે. અમે જેવો દાવો કરીએ છીએ કે અમે પુલપીટ ઉપર ઉભા રહીએ છીએ, પ્રભુની સેવા કરીએ છીએ, એમની બહુ મોટી અને બહુ ગંભીર જવાબદારી પ્રભુએ સોંપેલી છે. તમે લિયોનાર્ડ લેવનહિલનું નામ સાંભળ્યું હશે. પહેલા તેઓ ઇંગ્લેન્ડમાં હતા અને ત્યાર પછી તેઓ અમેરિકામાં આવ્યા. બહુ મોટા ઉપદેશક અને બહુ મોટા પ્રબોધક થઈ ગયા. તેઓ એક પુસ્તકમાં આવું લખે છે, ખાસ કરીને જેઓ પુલપીટ પર ઉભા રહે છે તેઓ ખાસ સાંભળજો, બધાય સાંભળો, પણ જેઓ ઉપદેશ કરે છે, જેઓ પ્રભુની સેવામાં છે, ઇફ યુ આર સર્વિંગ ગોડ એન્ડ ઇફ યુ હેવ ડઝન ડિગ્રી ઓર નો ડિગ્રી બટ ઇફ યુ ડુ નોટ સ્પેન્ડ 2 hours વિથ ધ લોર્ડ યુ આર નોટ વર્ધી ફોર અ ડાઈમ. તમે જો પ્રભુની સેવા કરો છો અને તમારી પાસે ડઝન ડિગ્રી છે, 12 પ્રકારની ડિગ્રી છે, અથવા નો ડિગ્રી કે કદાચ કોઈ ડિગ્રી નથી, પણ જો દરરોજ તમે પ્રભુની પાસે 2 કલાક ગાળતા નથી તો તમે 10 સેન્ટને પણ લાયક નથી. આ લિયોનાર્ડ લેવનહિલ પ્રભુનું મહાન સેવક કહે છે. વાલા અમે જે લોકો ઉભારીને ભાષણ કરીએ છીએ કે બાઇબલ સ્ટડી કરાવીએ છીએ કે બીજી પ્રભુની વાતો અમને જણાવીએ છીએ, અમારી ઘણી ગંભીર જવાબદારી છે અને સાથે સાથે મંડળીની પણ એટલી જ જવાબદારી છે. અમારે માટે પ્રાર્થના કરવાની, પ્રભુ અમને વચનો પૂરા પાડે, પ્રભુ વચનોના ખુલાસા આપે, પ્રભુ એ વચનોની સાથે અમે જે કહીએ છીએ તે પ્રમાણે અમારું જીવન એલાઇનમેન્ટમાં રાખે, અમારા કુટુંબોનું જીવન વ્યવસ્થિત રાખે. ટીકા કરવા કરતાં પ્રાર્થના કરવી વધારે સારું છે. અમારી પણ જવાબદારી છે, મંડળીની પણ જવાબદારી છે. પિત્તર જ્યારે જેલમાં હતો ત્યારે પ્રેરિતના કૃત્યમાં એમ લખ્યું છે કે પણ મંડળી તેને સારું આગ્રહથી પ્રાર્થના કરતી હતી. સો એ તમારી ફરજ છે કે પ્રાર્થનામાં અમારા જેવી વ્યક્તિઓને ધરી રાખવી. તમને ખબર છે કે અમે દર રવિવારે વારાફરતી કોઈક ને કોઈક પ્રભુનું વચન લાવે છે, તો એ મંડળીની જવાબદારી છે કે તમે અમને પ્રાર્થનામાં ધરી રાખો. અંત્યોકની મંડળીમાં કેટલાક પ્રભુના સેવકો હતા, ઉપદેશકો હતા, પાળકો હતા, પ્રબોધકો હતા, એ જ પ્રમાણે હાલની આપણી મંડળીમાં પણ છે. ત્રીજી બાબત, અંત્યોક તે સુવાર્તાનું કેન્દ્ર હતું. અંત્યોકની ચારે બાજુ સુવાર્તા ફેલાઈ હતી, વિદેશોમાં સુવાર્તા પ્રગટ કરવાનું તે એ મોટું માધ્યમ હતું. પ્રયત્નો કૃત્યોના 13મા અધ્યાયમાં હમણાં આપણે વાંચ્યું કે તેઓએ બારનાબાસને અને શાઉલને સુવાર્તાને માટે અલગ કર્યા. એટલે અંત્યોકની મંડળી તે સુવાર્તા પ્રગટ કરનાર મંડળી હતી, મિશનરીને સપોર્ટ કરનાર મંડળી હતી. કોઈકે કહ્યું છે કે એવરી હાર્ટ વિથ ક્રાઇસ્ટ ઇઝ અ મિશનરી એન્ડ એવરી હાર્ટ વિધાઉટ ક્રાઇસ્ટ ઇઝ અ મિશન ફિલ્ડ. દરેક હૃદય કે જેમાં ખ્રિસ્ત વસે છે તે મિશનરી છે, અને દરેક હૃદય કે જેમાં ઈશ્વરની હાજરી નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, તે જ મિશન ફિલ્ડ છે, તેમાં જ કામ કરવાની જરૂર છે. તમે કોણ છો? તમે એક બેમાંથી કોઈ પણ એક હોઈ શકો, આઈધર મિશનરી ઓર મિશન ફિલ્ડ. મિશનરીઓ પ્રત્યે અને મિશનરી સંસ્થાઓ પ્રત્યે આપણો કેવો ફાળો છે? શું આપણે તેમને સપોર્ટ કરીએ છીએ? શું આપણે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ? શું આપણે તેમને ઉત્તેજન આપીએ છીએ? મેં પહેલાં પણ જણાવ્યું હતું અને આજે પણ જણાવું છું કે ઇન્ડિયામાં 2 મોટી મિશનરી સંસ્થાઓ છે. એક ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશન જેના 500 કરતાં વધારે મિશનરીઓ છે, અને બીજું FMPB ફ્રેન્ડ મિશનરી પ્રેયર બેંક, જેને 850 કરતા વધારે મિશનરીઓ છે, અને આ બંને સંસ્થાઓને પ્રાર્થનામાં ધરી રાખી તેમને ઉત્તેજન આપો, તેમને સપોર્ટ કરો, તે આપણી જવાબદારી છે. આપણો જે હાઈ કમાન્ડર છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને આપણે જે હાઈ કમિશન મળ્યું છે તે ગો એન્ડ પ્રીચ ધ ગોસ્પલ. માથીની સુવાર્તા 28મો અધ્યાય, એટલે વાંચો છેલ્લી બે કલમો, માથી 28:19-20. અંતયોગની મંડળી કરતી હતી, અને આપણે આપણા પોતાના સંબંધી વિચાર કરીએ કે આપણી મંડળીમાં સુવાર્તાને કેટલું સ્થાન છે. આ બંને જે મિશનોની મેં વાત કરી એ બંનેનો એક સરખો એક મોટો છે, ગો ઓર સેન્ડ. કાં તો તમે પોતે જાઓ, પણ કોઈ કારણસર પ્રભુએ જો તમને તેડું આપ્યું નથી, તમે જઈ શકતા નથી, તો બીજાઓને મોકલો. વિચાર કરજો. ચોથી બાબત, અંત્યોખની મંડળી તે પવિત્ર આત્માથી ભરપૂર મંડળી હતી. આત્માની દોરવણી પ્રમાણે ચાલનાર, આત્માના સામર્થ્ય પ્રમાણે કામ કરનાર મંડળી હતી. અને એટલા જ માટે પ્રયત્નોના કૃત્યમાં આપણે આવા શબ્દો વાંચીએ છીએ, પવિત્ર આત્માએ તેઓને કહ્યું. પવિત્ર આત્માના મોકલવાથી તેઓ ગયા, પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું, વગેરે શબ્દો શું બતાવે છે? પવિત્ર આત્માની સતત દોરવણી એ મંડળી મેળવતી હતી. જૂના કરા અને નવા કરા બંનેમાં કબૂતર એ પવિત્ર આત્માની ઉપમા છે. આપણને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે બાપ્તિસ્મા થયું ત્યારે પણ કબૂતર રૂપે પવિત્ર આત્મા ઉતર્યો હતો. તે જ પ્રમાણે જૂના કરારમાં જો તમારે સમજવું હોય તો આખો અધ્યાય વાંચવો પડે, તમે ઘેર જઈને વાંચો. ઉત્પત્તિનો 8મો અધ્યાય તમે ઘેર જઈને વાંચજો. પરંતુ હું ટૂંકાણમાં જે બનાવો બનવાના હતા તેની પ્રભુએ અગાઉથી લોકોને જાણ કરી તે 3 તબક્કા બતાવું છું. અહીં પવિત્ર આત્માના 3 તબક્કા આપણને જોવા મળે છે. ખબર છે કે નુહે પ્રથમ કાગડાને મોકલ્યો, પણ તે પાછો આવ્યો નહીં. અને ત્યાર પછી કબૂતરને મોકલ્યું, પણ તેને પૃથ્વી પર પગ મૂકવાની જગ્યા મળી નહીં, અને એટલે કબૂતર વણમાં પાછું આવ્યું. આ પવિત્ર આત્માનો પહેલો તબક્કો છે. પવિત્ર આત્માને માટે દુનિયા તૈયાર નહોતી, એટલે આદમથી ઇબ્રાહીમ સુધીનો આ જમાનો બતાવે છે. ત્યાર પછી નુહે બીજી વખત કબૂતરને મોકલ્યું, અને તે જૈત વૃક્ષનું પાંદડું લઈને પાછું આવ્યું. આ પવિત્ર આત્માનો બીજો તબક્કો બતાવે છે ઇબ્રાહીમથી ઈસુ ખ્રિસ્ત સુધીના, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ થયો ત્યાં સુધીનો આ બીજો જમાનો બતાવે છે. આ જમાનામાં અવારનવાર તેના સેવકો ઉપર પવિત્ર આત્મા આવતો હતો એવું આપણને બાઇબલમાંથી શીખવા મળે છે. અને ત્યાર પછી ત્રીજો તબક્કો, ત્રીજી વખત નુહે કબૂતરને મોકલ્યો, અને શાસ્ત્ર કહે છે કે તે પાછું આવ્યું નહીં. ત્રીજો જમાનો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી માંડીને આપણા સુધીના આ જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ ત્યાં સુધીનો બતાવે છે. પવિત્ર આત્માને હંમેશને માટે મોકલી દેવામાં આવ્યો. બાઇબલ કહે છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. રોમિયોનો પત્ર 8મો અધ્યાયની 14મી કલમે એમ લખ્યું છે કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અને માટે વાલાઓ, બહુ જરૂરી છે કે આપણી મંડળીમાં, આપણા કાર્યોમાં, આપણી એક્ટિવિટીસમાં પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે આપણે આગળ વધીએ.
પ્રાર્થના કરીએ, વચનો વાંચીએ, પ્રભુનું મોક્ષ શોધીએ, પવિત્ર આત્માને સહકાર આપીએ. એક જગ્યાએ લખ્યું છે, તમે પવિત્ર આત્માને ખીન ન કરો. ઈશ્વરને જે નથી ગમતું તે નહીં કરવાનું. પ્રભુને જે શું ગમે છે, ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ બાઇબલ. બાઇબલમાં લખેલું છે પ્રભુને શું ગમે છે, પ્રભુની રીતો કેવી છે, બધું જ પ્રભુના વચનમાં લખેલું છે. એ પ્રમાણે મંડળીએ આગળ વધવાનું છે. છેલ્લી અને પાંચમી બાબત, અંત્યોકની મંડળી તે બીજાને મદદ કરનાર મંડળી હતી. ખાસ કરીને જે પેરેગ્રાફ પ્રભુ વાંચ્યો, 11મો અધ્યાય અને 27મી કલમથી 30મી કલમ સુધી, એમાં એક પ્રબોધકે ઊભા થઈને કહું કે આખા જગતમાં દુકાળ પડવાનો છે, અને પ્રભુની પ્રેરણાથી એ કહું હતું અને માટે એમ બન્યું. અને એ સમયમાં આ મંડળી તે ચૂપચાપ બેસી રહી નહીં, પણ યહૂદાની જે મંડળીઓ હતી એની પર તેમણે મદદ મોકલાવી. નાણાકીય મદદ લઈને શાઉલ ને બાર્નાબાસને ત્યાં આગળ મોકલવામાં આવ્યા. આ મંડળી તે ઉદાર મંડળી હતી, બીજાઓની ચિંતા કરનાર મંડળી હતી. આપણી મંડળી સંબંધી પણ આપણે વિચાર, જ્યારે આફત આવે, મુશ્કેલી આવે, સતાવણી આવે, દુઃખ આવે, માંદગી આવે, ત્યારે આપણો રિસ્પોન્સ કેવો હોય છે? આજની મંડળીઓ માટે અંત્યોકની મંડળી એક ગજબનો નમૂનો પૂરો પાડે છે, અને એના પ્રકાશમાં પ્રભુના વચનની સહાયથી આપણે આપણી મંડળી સંબંધી વિચાર કરી પ્રાર્થના કરી. આપણી આંખો જ્યારે બંધ છે અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણી પાસે આવ્યું છે, ત્યારે આપણે આત્મ પરીક્ષા કરીએ. આપણા પોતાના સંબંધ, આપણા કુટુંબ સંબંધી, આપણી મંડળી સંબંધી આપણે વિચાર કરીએ. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય. શું આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ? જ્યાં આગળ આપણે જીવીએ છીએ, જ્યાં આગળ આપણે નોકરી કરીએ છીએ, જ્યાં આગળ આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યાં બીજા લોકો કઈક જુદી રીતે આપણને જુએ છે? પ્રભુ ઈશ્વરે કહું કે તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળો છો. પાવલ પ્રેરિત લખે છે, અમે નાશ પામનારોમાં અને તાણ પામનારોમાં ખ્રિસ્તના સુગંધરૂપ છીએ. આપણી સાક્ષી કેવી છે? મંડળીમાં જેઓ આગેવાની આપે છે, જવાબદાર વ્યક્તિઓ છે, તેમને માટે શું હું પ્રાર્થના કરું છું? સુવાર્તા પ્રચારમાં મારો કેવો ફાળો છે? શું હું પવિત્ર આત્માની ગોરવણી મેળવું છું? પવિત્ર આત્માને હું આધીન છું? શું હું બીજા લોકોની ચિંતા કરું છું? શું હું બીજાઓને મદદ કરવા તૈયાર છું? વિચાર. સ્વર્ગમાં અમારા પ્રેમી પ્રભુ, તમે જે નમૂનો અમારી આગળ મૂક્યો છે, જે મંડળીઓ એમને નમૂનો ભૂતકાળમાં આપ્યો છે, તેમને માટે આભાર માનીએ છીએ. અમે તમારી પાછળ ચાલનાર, તમારા પગલામાં પગ મૂકીને ચાલનાર, તમારો વધસ્તંભ દરરોજ ઊંચકીને ચાલનાર બનીએ માટે તમે અમારી અને સમસ્ત મંડળીની સહાય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.